पद 48। मायड़ी मुने निरपख किणही न मूकी, मायड़ी मुने निरपख किणही न मूकी।
மைடி முன்னே நெருப்பக்க கிணே ஹீ நமுக்கி, மைடி முன்னே நெருப்பக்க கிணே ஹீ நமுக்கி,
மைடி முன்னே நெருப்பக்க கிணே ஹீ நமுக்கி, மைடி முன்னே நெருப்பக்க கிணே ஹீ நமுக்கி।
நெருப்பக்க
किणे ही
उथापि केड़े उथापि केड़े चलावि केड़े राखि हो केड़े तिथापि केड़े उथापि केड़े चलावि केड़े राखि केड़े जगाड़ी
समता जे आत्मानो चेतननो सहज स्वाभाविक गुण संपदा छे तो तेनी सामे तेनो विरोधी वैभाविक गुण ममता पण जीवात्मा में हाजिर होय छे। समता समस्थिति एवी वितरागता स्वाधीनता मुक्ततानी चाहक छे अने वाहक छे। जरे एनाथी विपरीत ममता संसार भाव कि जे विषम स्थिति छे ज्या राग छे ज्या परनी मायाथी परमयता छे तेनी मोहक छे। कहे छे कि भेद प्रवृत्ति हो करता था किए बोध अबोध लखाव। भेद प्रवृत्ति में थकावट नहीं आवे त्यां सुधी ज्ञान भाव में आत्म भाव में दृष्टि की एकधारी स्थिरता टकती नहीं। आत्मज्ञान थया पछी योगीराज जीए लहुड़ी वड़ी की कहानी रूप लघु गुरु नाना मोटानी भेद रेखा चित्त माथी भूसाई गई छे। अर्थात भेदभाव इतले के पक्षपाती वलण छूटी गयु छे। भेदभाव भर्यो पक्षपाती वलण ए जीवनो पर्याय भाव पर्याय दृष्टि छे। भेद ज्ञान थया पछी जीव शिव मार्ग मोक्ष मार्गना पथ उपर प्रवृत्ति आदरे छे ते जीवनो आत्मभाव छे। योगीराज आनंद घनजी महाराजा पूर्व जन्मना आत्माना संस्कार लईने आवेला हता एटले जन्मथी ज जागृति हती अने ज्ञानमां निर्मळता हती। वळी कवित्व शक्ति साथे राग रागिणीना जाणकार अने संगीतना चाहक हता। उपरांतमां निष्पक्षपाती वलण धरावतुं वैराग्यना रंगे रंगायेल चित्त होवाथी सत्यना शोधक हता। अध्यात्ममां रुचि धरावता हता अने परमात्म भक्ति उपर अथाग प्रेम हतो तेथी ज आ पदमां योगी कविश्री चेतना स्वरूपनो सुंदर चितार आपवा पूर्वक सन्मार्गे जवा इच्छुक वैरागी साधक आत्माओने उपयोगी मार्गदर्शन पूरू पाड़े छे। मायड़ी मुने निरपख किण ही न मूकी, निरपख रहवा घणो ही झूरी, धीमे निज मति फूंकी, मायड़ी मुने निरपख किण ही न मूकी। बाल्यकाल थी ज मुक्त मन न होवाथी पक्षपाती वलण न होवाना कारणे तत्कालीन बधाय मत पंथवाळाओ साथे योगीराज प्रेम भावथी वर्तता हता। पोते स्वभावथी निरपक्ष एटले के निष्पक्षपाती हता अने निष्पक्षपाती ज रहेवा इच्छता हता। तेमना निष्पक्षपाती रहेवाना घणा घणा प्रयासो होवा छतां धीमे रहीने एटले के हळवेथी पोतानी ज बुद्धिए समझ शक्तिए विवेक शक्ति के जे तत्वातत्वनो हिताहितनो हेयोपादेयनी विचारणा करवानी विश्लेषक शक्ति छे तेना पर फूंक मारी अर्थात कान भंभेरणी करी। छछुंदर जे उंदरनी ज एक जाति छे तेना श्वासमां एवी खूबी छे कि रात्रे निद्रामां सूतेली व्यक्तिना पगनी एड़ी पर फूंक मारतों जाए अने धीमे धीमे एड़ीनी चामड़ी कोतरतों जाए તે એટલે સુધી કે ચામડી કોતરતા ક્યારેક લોહી નીકળે તોય નિદ્રાધીન વ્યક્તિને એનું ભાન ન થાય। એ જ પ્રમાણે બુદ્ધિ મતિ એ પ્રાકૃત એટલે પ્રકૃતિનો ગુણ છે જે જીવની સવળી સમજ શક્તિ વિવેક શક્તિ ઉપર ધીમે રહીને એટલે કે હળવેથી ખબર ન પડે એમ અવળી સમજ અવળા વિચારોની ફૂંક મારી જીવની શિવશક્તિને જીવભાવમાં ફેરવી આખા ચિત્તતંત્રને ભ્રમિત કરી દે છે, ડોળી નાખે છે અને ઊંધે માર્ગે ઉન્માર્ગે ચડાવી દે છે। યોગીરાજજી કહે છે કે મારી બુદ્ધિએ પણ મારા અંતઃકરણના ભાવોને ફેરવી ઉલટાવી પલટાવી નાખ્યા, ડોળી નાખી અસ્તવ્યસ્ત કરી નાખ્યા, તેથી એક ભાવમાં અનેક ભાવ કરાવ્યા। અધ્યાત્મની શોધમાં પોતે જે જે સ્થાનકોમાં ગયા તે દરેક જગ્યાએ મારા તારાના ભેદભાવ જોવા મળ્યા। અમારો પંથ સાચો અને બાકી બધા ખોટા એવું વલણ ધરાવતા મહંતો અને ભદંતો જોવા મળ્યા। જ્યાં જ્યાં ગયા ત્યાં ત્યાં સર્વત્ર સ્વમતનો મોહભાવ સ્વમતાગ્રહ નજરે ચડવાથી તેમનો અંતરાત્મા ભારે વિમાસણ અનુભવવા લાગ્યો કે જેવો અનાર્ય દેશમાંથી આર્ય દેશમાં આવી મહાવીર પ્રભુ પાસે પહોંચતા માર્ગમાં આદ્રકુમારને થયો હતો। યોગીરાજ જીને પોતાનો મહામૂલ્યવાન સમય વ્યર્થ ગુમાવ્યાનો ખેદ પણ થયો, એટલે ધર્મની જનેતા દયા કે અષ્ટ પ્રવચન માતા અને તેનું પાલન કરાવનાર ગુરુ મૈયા પાસે પોતા પર વીતેલા વિતકને વિસ્તારથી ખુલ્લા મને નિખાલસ ભાવે જાણ કરી રહ્યા છે. અધ્યાત્મને પામવા માટે દ્રષ્ટિમાં માધ્યસ્થ ભાવ અને નિરાગ્રહિતાપૂર્વક ગુણગ્રાહિતા એ બે બહુ મહત્વના અંગો છે. જીવોને અધ્યાત્મ પામવા માટે જગતમાં કોઈને કોઈ મત, પથ, ગુરુનો આધાર, આશ્રય તો લેવો જ પડે છે. પોતે તત્વ ન પામેલો હોવાના કારણે આ બધા સ્થાનોમાંથી મને તત્વ મળશે અને મારા આત્માનું કલ્યાણ થશે એવી આશાએ જીવ શોધ ચલાવે છે. પણ આ હુંડા અવસર્પિણીના પંચમ કાળમાં જ્યાં જાવ ત્યાં વિષમ સ્થિતિ જ નજરે પડે છે. તે સ્થાનમાં રહેલા ભદંતો, મહંતો, મહાધીશો, ગુરુઓ પોતે તત્વમાર્ગ, વિતરાગ માર્ગ નહીં સમજેલા હોવાના કારણે, પામેલા નહીં હોવાના કારણે પક્ષપાતી વલણ ધરાવતા હોય છે. તેથી તેઓ પોતાની પાસે તત્વમાર્ગ સમજવા આવેલા ગુણરાગી માધ્યસ્થ વૃત્તિવાળા જીવોની બુદ્ધિને પણ ફેરવી નાખે છે અને તેમની મતિને પણ પક્ષપાતી બનાવી દે છે. આમ જો એક વખત બુદ્ધિમાં પક્ષપાતી વલણ ભરાઈ ગયું તો પછી હંમેશને માટે એની બુદ્ધિ એક વાડામાં પુરાઈને કુંઠિત થઈ જતાં તેનો આત્મા અધ્યાત્મને પામવા અયોગ્ય થઈ જાય છે. પક્ષપાતી વલણ અપનાવીને પછી તે ગમે તેવો ઉત્કટ ત્યાગ કરે, ઘોર સંયમ આચરે, નિર્દોષ ચર્યાએ જીવે, સતત શાસ્ત્રોનો અભ્યાસ કરે કે ઘોર ઉપસર્ગ અને પરિષહ સહન કરે તો પણ તે અધ્યાત્મ પામી શકતો નથી. આનંદઘનજી મહારાજા આ પદ દ્વારા આ જ વાતને વાચા આપે છે કે મારો આત્મા પૂર્વજન્મના સંસ્કાર લઈને આવેલો હોવા છતાં મારી પોતાની પણ અવસ્થા આવી જ થઈ અને મારે મારી બુદ્ધિ પણ નિષ્પક્ષ ન રહે એવી પરિસ્થિતિમાં મુકાવવું પડ્યું. અધ્યાત્મની પ્રાપ્તિ જીવને બહુ જ દુર્લભ છે. તે પામવા માટે જીવે અનંત જન્મોના કુસંસ્કારો અને વર્તમાનમાં ધર્મના નામે પણ મળતા કુનિમિત્તોથી બચવું જરૂરી છે. પ્રતિપળે જે વિવેક દ્રષ્ટિને જાગૃત કરીને જીવે છે તે જ આ માર્ગે આગળ વધે છે. બાકી તો મોટાભાગના જીવો ધર્મના નામે પણ અવિવેક અને મોહભાવ વધારતા હોય છે. જૈન કુળમાં જન્મ્યા, ઘરબાર છોડ્યા, ચારિત્ર લીધું અને ઠેઠ આચાર્ય પદ સુધી પહોંચ્યા અથવા તો ગમે તેમ કરી એ પદ હાંસલ કર્યું તેટલા માત્રથી કંઈ અધ્યાત્મ પામી ગયા એમ કહેવાય નહીં. પદ સંપાદનથી વિતરાગ માર્ગ હાથ આવી ગયો એમ માની લેવાની ભૂલ કરવા જેવી નથી. અહીંયા આવ્યા પછી પણ મત, પંથ, માન્યતા વગેરેની એક અંશ જેટલી પણ ખોટી પકડ રહી ગઈ તો જ્ઞાની કહે છે કે એ વિતરાગ માર્ગની બહાર છે. ગ્રંથિનો ભેદ થવા દ્વારા ઉત્પન્ન થયેલ સમ્યક દર્શનથી વિતરાગ માર્ગ ખુલ્લો થાય છે. વિતરાગ માર્ગનો આરાધક કેન્દ્રબિંદુ સેન્ટરમાં રહેલ હોવાથી પરિઘ ઉપર જુદા જુદા ખૂણા ઉપર રહેલ મિથ્યાદૃષ્ટિ જીવોના સાપેક્ષ સત્યને તેમની તે અપેક્ષાથી સમજી શકતો હોવાથી તે ક્યારેય ખંડન મંડનના જાળા ગૂંથે નહીં, બુદ્ધિના દાવપેચ રમે નહીં અને કોઈને ઉતારી પાડે નહીં, કોઈની નિંદા ટીકા કરે નહીં, કોઈને હલકા ચિત્રે નહીં. તે પોતે પ્રેમ સ્વરૂપ હોવાના કારણે પોતાના કરુણાપ્લાવિત હૃદયમાં બધાને સ્થાન આપે, બધાને પ્રેમ આપે, બીજાની ત્રુટિની પણ પ્રેમથી પૂર્તિ કરી આપે. એની પાસે જન્મજાત જૈન કે અજૈન બધા જ આવે, એના સાનિધ્ય ઉપનિષદમાં આવનારા ઠંડક ટાઢક અનુભવે, બધાને તે વ્યક્તિ પોતાની જ હોય એમ લાગે. આ સઘળી વિતરાગ માર્ગ પામ્યાની અને વિતરાગ વિજ્ઞાન સમજ્યાની નિશાની છે. આ અભિગમ વાદ કરવા આવેલા ઇન્દ્રભૂતિ ગૌતમ પ્રતિ ભગવાન મહાવીર સ્વામીમાં જોવા મળે છે. વિચારવંતે શાંત ચિત્તે વિચારવું જોઈએ કે મારું તત્વ સાચું હોવા છતાં સમો કેમ તેને સ્વીકારતો નથી. વિચાર કરતા કારણો સ્પષ્ટ થશે કે અસ્વીકારની પાછળ જે કારણો છે તે આગ્રહ, અહંકાર કચકચ, નિંદા, ટીકા, હલકા ચિતરવાની મનોવૃત્તિ અને પોતાને સારા દેખાવાના ભાવ, જેના કારણે સત્ય સત્ય ન રહેતા દૂષિત સત્ય બની જાય છે, જે અન્યને આવકાર્ય અને સ્વીકાર્ય બનતું નથી. યોગીએ મલીને યોગણ કીની, યતિએ કીની યતણી, ભગતે પકડી ભગતાણી કીની, મતવાલે કીની મતણી. મારી બુદ્ધિ મને પક્ષપાતી પંથોમાં દોરી ગઈ અને હું હતો નિષ્પક્ષ નિરપેક્ષ અભેદ તત્વની શોધમાં. મંત્રતંત્રની સિદ્ધિઓની સાધના કરનારા તાંત્રિકો, કાપાલિકો, હઠયોગી એવા યોગીઓ, જોગી બાવાઓ હતા કે જેમનામાં આત્મતત્વની પૂર્ણપણે અણસમજણ અને બાહ્ય સિદ્ધિઓને મેળવવાનો જ મોહભાવ હતો. મારી બુદ્ધિ એમાં ભળી જઈ તેમના પંથની ક્રિયાઓ કરવા લાગી. અર્થાત એ યોગીઓએ મળીને મને યોગણ જોગણ કીની કીધી કરી. યોગીરાજજીના કાળમાં પંથ પંથ વચ્ચે વિખવાદ પણ ઘણા હતા. યવનો મુસલમાનો આખા ભારતમાં ફેલાઈ ગયા હતા અને વટાળ પ્રવૃત્તિનો કેર વર્તાવી રહ્યા હતા. હિન્દુઓમાં પોતામાં પણ વાડાભેદ, જાતિભેદ આદિના કુસંપથી આપસ આપસમાં લડાઈ, ઝઘડા, ટંટા, ફિસાદ ચાલતા હતા. હિન્દુઓના, આર્યોના, આર્ય ધર્મના કુસંપનો યવનોએ પૂરેપૂરો લાભ ઉઠાવ્યો અને ભારતભૂમિના તથા ભારતભૂમિની ધર્મ સંપત્તિ, જ્ઞાન ખજાનાને બેહાલ કરવામાં કાંઈ બાકી રાખ્યું નહીં. ધર્મ ધર્મ વચ્ચેની અને પંથ પંથ વચ્ચેની લડાઈઓ લડાતી હતી. ધર્મના નામે અને ધર્મ રક્ષાના નામે પણ એ બધી લડાઈઓ તે ધર્મ ધુરંધરોના મોહભાવની, માયાભાવની જ લડાઈઓ હતી. આવા વિકટ સંયોગોમાં બુદ્ધિ એ યોગીઓની પાસે દોરી ગઈ અને તે યોગીઓની સાથે રહીને તેમની ક્રિયાઓ અને વિચારશક્તિથી એવી તો દબાઈ ગઈ કે જાણે સત્ય બધું અહીંયા જ છે એમ બુદ્ધિ માનવા લાગી. બુદ્ધિ જ્યારે પક્ષપાતી બને છે ત્યારે બીજાઓનો તિરસ્કાર કરે છે. પોતાનાથી વિપરીત આચરણ કરનારા તેમજ વિપરીત માન્યતા ધરાવનારા લોકોને નાસ્તિક, અધમ, મિથ્યાદ્રષ્ટિ, કાફર વગેરે હલકા વિશેષણોથી તુચ્છકારે છે. યોગીઓના પંથવાદનો અનુભવ કર્યા પછી યોગીરાજજીને એમની બુદ્ધિ એમને યતિઓના પોષાળ પંથમાં લઈ ગઈ. ત્યાં પણ મંત્રતંત્ર આદિ સિદ્ધિઓની સાધના ધનતેરસ, કાળી ચૌદશ, દિવાળી આદિ દિવસોમાં ભૂત, પ્રેત, પિશાચ, શાકિની, ડાકિની આદિ મેલા તત્વોને, મેલા દેવોને વશ કરવાની સાધના માટે રાત્રિ દરમિયાન મસાણમાં જવું અને રાત્રિ જાગરણ કરવું આદિમાં તે યતિઓનો હેતુ કદાચ ધર્મરક્ષા કરવાનો હોય, પણ આત્મશુદ્ધિનો હેતુ તો હોતો જ નથી. આમ યતિઓએ કીધી યતણી એટલે કે એ યતિઓની સાથે રહીને બુદ્ધિ તેમના જેવી ક્રિયા કરતી થઈ ગઈ. હરિકૃષ્ણ પંથવાળા, સ્વામિનારાયણ પંથવાળા તેમજ બીજા પંથો કે જેઓ ભજનભાવમાં ચુસ્ત અને મસ્ત હોય છે, જેવા કે મંદિર માર્ગીઓની હવેલીમાં, દેરાસરોમાં પ્રભુભક્તિ, ભજનભાવ આ બધું જ્યાં હોય પણ તે બધું આત્મલક્ષ્ય વિનાનું હોય છે, ત્યાં પણ તેમની બુદ્ધિ ગઈ અને ભજન કીર્તનમાં લીન થઈ ભક્તાણી બની ગઈ. ધર્મ એક જ, તત્વ એક જ, પણ ક્રિયા બધાની જુદી જુદી એવા દિગંબર, શ્વેતાંબર, સ્થાનકવાસી, વિધવિધ ખરતર, અચલ, પાર્શ્વ, તપા આદિ 84 ગચ્છોમાં બધાય પંથોમાં તેમની બુદ્ધિ ફરી વળી. બધા જ પોતપોતાના પંથમાં અને મતવાદમાં રાચતા માચતા દેખાયા. સર્વત્ર આત્મલક્ષ્ય વિનાના બાહ્ય ભાવવાળા અનુભવો થયા, પણ ક્યાંય પોતાની બુદ્ધિ નિષ્પક્ષ થાય ને નિરપેક્ષતાનો માર્ગ પકડે એવું જોવા જાણવા મળ્યું નહીં. દર્શન મોહ, મિથ્યાત્વ મોહ એવો આકરો છે કે સુજ્ઞ જીવોને પણ ઊંધે પાટે ચડાવીને છતી આંખે અંધ બનાવે છે. મતનો આગ્રહ એટલો તો સજ્જડ ચોંટી જાય છે કે પછી અન્ય પ્રતિ આદર બહુમાન ભાવે જોવા વિચારવા જ દેતો નથી. એક પક્ષી બુદ્ધિથી કરાયેલા નિર્ણયો ક્યારેક ધર્મની ખોટી લડાઈઓમાં પરિણમે છે. સાધના અભેદ થવાની કરવાની છે, પણ પક્ષપાતી બુદ્ધિ ભેદમાં પણ ભેદ પાડી ખંડ ખંડમાં ખંડિત કરી નાખે છે. સિદ્ધાંત તો એવો છે કે વિશાળતા આવે તો વિતરાગતા આવે, વ્યક્તિએ વ્યક્તિ વિશેષ ન બની રહેતા વ્યાપક થવાનું છે, વ્યષ્ટિમાંથી સમષ્ટિ થવાનું છે. ભક્ત કવિ નરસિંહ મહેતાએ પણ લખ્યું છે કે પક્ષા પક્ષી ત્યાં નહીં પરમેશ્વર, સમદ્રષ્ટિને સર્વ સમાન. કોઈએ મૂંડી, કોઈએ લોચી, કોઈએ કેશ લપેટી, કોઈ જગાવી, કોઈ સૂતી છોડી, વેદન કોણહીન મેટી, અથવા કેણે મૂકી, કેણે લૂંચી, કેણે કેસે લપેટી, એક પખો મેં કોઈ ન દેખ્યો, વેદના કિણહીન મેટી. કોઈએ મને મૂંડી એટલે કે મૂંડ્યો, પાઠાંતર કેણે મૂકી છે તેને આધારે અર્થઘટન કરીએ તો કોઈકે વળી મને બધું મૂકી દેવાનું, છોડી દેવાનું સમજાવ્યું છે કે આ બધી પાપ પુણ્યની સ્વર્ગ નરક પરલોકની વાતો ઉપજાવી કાઢેલી હંબક છે, તું તારે ખા પીને મોજ કર, આજ મીઠી તો કાલ કોને દીઠી. પરલોક મોક્ષ કોણ જોવા ગયું અને કોણે જોયો અને કહ્યો, માટે આ બધી પળોજણમાં પડ નહીં. ભલે એ લોકો અજ્ઞાની કહે, અજ્ઞાની રહેવામાં સુખ છે, જ્ઞાની થવામાં દુઃખ છે, તો વળી કોઈએ મને લૂંચી કે લોચી એટલે કે કોઈએ માથાના વાળનું લૂંચન કરી, લોચ કરી, મૂંડવાની વાત કરી, તો વળી કોઈએ દાઢી જટા વધારી, જટાધારી થઈ, કેશમાં ધર્મબુદ્ધિને લપેટી એટલે કે જટાધારી થવામાં જ ધર્મબુદ્ધિ મનાવી. આમ બધે કોઈને કોઈ એક વાતનો આગ્રહ રાખી તેણે માન્ય કરેલ વાત મતમાં જ એકાંતે ધર્મ જોયો અને બીજે બીજાની વાતને અધર્મમાં ખપાવી. બાહ્ય દ્રષ્ટિ મિથ્યામતીમાં કોઈ નિષ્પક્ષ વચન સાપેક્ષ વ્યવહાર કરનારો સ્યાદવાદરૂપ એક પક્ષ કે જેમાં બધા પક્ષો સમાઈ જાય એવી વાત વિચારણા કરનારો કોઈ કશે મને દેખાયો નહીં. આમ આમાંનો કોઈ મારી વેદનાને મેટી મિટાવી શક્યું નહીં. પાઠાંતરે કોઈ જગાવી, કોઈ સૂતી છોડી એમ છે, જેનું અર્થઘટન એ છે કે કોઈએ મારામાં અલખની ધૂન જગાવી તો કોઈએ વળી ચેતના શુદ્ધાત્મા જેવું કાંઈ છે નહીં એમ કહી મારી સત્યની શોધ ઉપર પાણી ફેરવી દઈ, મને આ બધી લપ છોડી દેવાનું કહી મારી શોધક વૃત્તિ જિજ્ઞાસા વૃત્તિને સુવાડી જ દીધી. રામ ભણી રહીમાન ભણાઈ, અરિહંત પાઠ પઢાઈ, ઘર ઘરને હું ધંધે વળગી, અળગી જીવ સગાઈ. મારી બુદ્ધિએ મને રામ શબ્દ પણ ભણાવ્યો અને બોલાવ્યો, જપાવ્યો. એ રીતે રહીમાન શબ્દ પણ ભણાવ્યો અને જપાવ્યો, એમ અરિહંત શબ્દનું પઠન પાઠન કર્યું. હું ઘર ઘરના ધંધે વળગી લાગી, પણ જીવ સગાઈ એટલે કે આત્માનું સગપણ તો વેગળું, અળગું, દૂર જ રહ્યું. જુદા જુદા મતમાં ઢસડાઈ ગયેલી મારી બુદ્ધિ તે મતના ઈષ્ટદેવનું પોપટપાઠની જેમ શાબ્દિક રટણ કરવા લાગી, પણ તેમાં રામ, રહીમ કે અરિહંત બોલતા એ રામ કોણ, રહીમ કોણ, અરિહંત કોણ, એ શબ્દનો અર્થ શું, ભાવાર્થ, તત્વાર્થ, લક્ષાર્થ શું, એ રામ રહીમ આદિમાં દૈવત્વ છે કે નહીં, અને એ દૈવત્વ હોય તો તે કેવું છે, એ નામોચ્ચાર જાપ કરવાથી મારા આત્માને શું લાભ, ઇત્યાદિ કશું જ મારી બુદ્ધિ વિચારી શકી નહીં, તેમ મારી બુદ્ધિને સંતોષ થાય તેવી સમજણ પણ કશેથી મળી નહીં. દરેક મતવાળાએ લગભગ ધર્મના નામે ધંધો વ્યવસાય કરી ધર્મસ્થાનોને દુકાનોમાં ફેરવી દીધેલા જણાયા, અર્થાત નામના કીર્તિ, યશ, પ્રતિષ્ઠા, માન સન્માન, મોભો આદિ પ્રધાન બની ગયા, અને જેને માટે આ બધું હતું એ આત્મશુદ્ધિ અને મોક્ષ પ્રાપ્તિનું લક્ષ્ય ઘટતાં ઘટતાં ઠેઠ ભૂલાઈ ગયું અને ચૂકાઈ ગયું. પૂર્વના ભવોમાં પાડેલા મલિન સંસ્કારોએ બુદ્ધિને એવી તો મલિન કરી નાખી કે ધર્મની ક્રિયાઓને આત્માની શુદ્ધિ સાથે કંઈ સગપણ જ રહેવા દીધું નહીં. ધર્મના નામે પૈસા ઊભા કરી ધર્મસ્થાનોના નિર્માણ કરી તેને પોતપોતાના વાડામાં ફેરવી નાખ્યા. વસ્તુ સ્વરૂપ, તત્વ સ્વરૂપ શું છે તે કોઈએ મને સમજાવ્યું નહીં, પણ એ બધાએ મારી પાસે પોતપોતાના ઘરના ધંધા કરાવ્યા. મારા આત્માનું કલ્યાણ કોઈએ કર્યું નહીં, પરંતુ પોતાની નામના પ્રતિષ્ઠા યશ કેમ વધે તે હેતુથી મારી પાસે જુદા જુદા કામો કરાવ્યા. ભગતને ત્યાંનો પોપટ રામ રામ બોલે અને કસાઈને ત્યાંનો પોપટ મારો મારો બોલે એવી મારી સ્થિતિ હતી. પૂર્વના કાળમાં રામાનુજ પંથીઓ જૈનો પ્રત્યે ભેદભાવ રાખતા હતા, તો વળી રહેમાન પંથીઓ પોતાને પ્રાપ્ત થયેલ સિદ્ધિઓના ચમત્કાર પરચા બતાવતા હતા. ધર્મના સ્થાનોમાં પ્રવેશ કર્યા પછી, સાધુપણું કે શ્રાવકપણું લીધા પછી, પોતાના મત મુજબની ક્રિયાઓ કરતાં જીવ ઉદાર, માધ્યસ્થ, સહિષ્ણુ, ગુણાનુરાગી નહીં બને અને સ્વમત કે પરમત માન્ય ક્રિયાઓ કરતાં વિતરાગ સ્વરૂપ કેમ કરી ખુલ્લું થાય એનો ખ્યાલ ન રાખે તો બુદ્ધિ નિષ્પક્ષ ન રહેતા પક્ષવાળી બની જાય છે. પક્ષપાતી બુદ્ધિનું ફળ ગમે તેટલો અને ગમે તેવો ઊંચો ધર્મ કરે તો પણ સંસાર જ છે. નિષ્પક્ષપાતી બુદ્ધિ આવ્યા પછી જ મોક્ષ માર્ગ શરૂ થાય છે. ગચ્છના ભેદ બહુ નયન નિહાળતા તત્વની વાત કરતા ન લાજે ઉદર ભરણાદિ નિજ કાજ કરતા થકા મોહ નડિયા કળિકાળ રાજે. પોતાનાથી અન્ય મત સંપ્રદાય અને દર્શનમાં રહેલા જીવોમાં પણ શુદ્ધ ગુણો સંભવી શકે છે, ત્યાં પણ મોક્ષ માર્ગ છે અને જીવ સમ્યક દર્શન પામી શકે છે એવું ગચ્છના આગ્રહવાળાને લાગતું જ નથી. પક્ષપાતી બુદ્ધિથી કશાય પરિણતિમાં ઊંડો ઉતરતો જાય છે પછી નિષ્પક્ષ રહી શકતો નથી. દુનિયામાં ધર્મને નામે અનેક લડાઈઓ થઈ છે. કેટલીક વાર ઉપર ઉપરથી શાંત દેખાતા માણસો પણ ધર્મને નામે લોહીની નદીઓ વહેવડાવે છે. મુસલમાનોએ જ એમના પોતાના મંસૂરને અનલ હક, હું ખુદા છું કહેવા માટે ફાંસીએ ચડાવ્યો અને જીસસ ક્રાઇસ્ટને પણ યહૂદીઓએ ફાંસી આપી. જ્યાં જનૂન છે, મતાગ્રહ, મઠાગ્રહ, દુરાગ્રહ, હઠાગ્રહ, કદાગ્રહ છે, ત્યાં ઉપશમ ભાવ નથી અને તેથી ત્યાં ધર્મ નથી. કેણે તે થાપી, કેણે ઉથાપી, કેણે ચલાવી, કીણ રાખી, કેણે જગાડી, કેણે સુવાડી, કોઈનું કોઈ નથી સાખી. અથવા કેણે તે થાપી, કેણે ઉથાપી, કેણે ચલાવી, કીણ રાખી, એક મનો મેં કોઈ ન દીઠો, કોઈનું કોઈ નવી સાખી. અમુક મતવાદીઓએ સ્થાપના નિક્ષેપો કે જેમાં ધર્મભાવની એકતા હતી તેમાં પણ ભેદ પાડ્યા. કેટલાકે ચક્ષુ વગરની મૂર્તિની ઉપાસના સ્વીકારી, તો કેટલાકે ચક્ષુવાળી મૂર્તિની ઉપાસના માની, તો વળી ઢૂંઢિયા મતવાળાએ આખો સ્થાપના નિક્ષેપો જ ઉડાડ્યો. મૂર્તિને જ ઉત્થાપી અને ફક્ત અમૂર્ત ઉપાસનાની માન્યતા જ સ્વીકારી. વ્યવહાર નયે પ્રભુ શાસનપતિ છે, તેથી શાસનના રાજા દેવાધિદેવ છે. ક્યારેય પણ કોઈ પણ રાજ્યમાં આંખ વગરનો રાજા ન બને એનો ખ્યાલ રાખવો જોઈએ. સ્થાપના નિક્ષેપે મૂર્તિ સ્વરૂપ પ્રભુને ચક્ષુ આંખ હોય તે બરાબર છે. વળી જો આપણું જીવન વ્યવહાર પ્રતીક, પ્રતિનિધિ અને પ્રતિકૃતિથી હોય તો આપણી આરાધનામાં પણ એને સ્થાન હોય તે યોગ્ય જ છે. ભગવાનના વચનયોગનો નિક્ષેપો જે આગમ શાસ્ત્રો છે એના શબ્દો પણ જડ છે, છતાં તે જો સ્વીકાર્ય હોય તો પછી કાય યોગની સ્થાપના નિક્ષેપે કરાતી આરાધના પણ સ્વીકાર્ય બનવી જોઈએ. દરેક મતવાળા પોતપોતાના મતની ખેંચમાં ધર્મ મનાવવા લાગ્યા, પરંતુ નિષ્પક્ષ ભાવથી આત્મશુદ્ધિ થતી હોય એવો વિતરાગ ભાવવાનો ધર્મ મેં ક્યાંય દેખ્યો નહીં. ધર્મ તત્વ પોતે અમૂર્ત, અરૂપી અને વિતરાગ સ્વરૂપ છે. આવા ધર્મને જે પામ્યા તેમને જ જ્ઞાનીઓએ દેવ અને ગુરુ તત્વમાં સ્થાન આપ્યું. તેવા અમૂર્ત તત્વને પામવા મનની પેલે પાર પહોંચવાનું હોય છે, તે માટે અસ્તિત્વના ઊંડાણની સાધના કરવાની હોય છે. તેને બદલે આપણે ખંડનાત્મક પદ્ધતિ અપનાવી પંથવાદ ઊભા કરી દીધા. આમાં ધર્મનો નૂર, તેજ, હીર હણાઈ ગયા અને આડંબર વધી ગયો. યોગીરાજજી આનંદઘનજી પૂછે છે કે આવા સ્થાપના અને ઉત્થાપનાના મત કોણે ઊભા કર્યા, કોણે ચલાવ્યા, તે વાડાઓમાં રાજતા કરનારા કોણ, આ પ્રશ્નોના ઉત્તરમાં યોગીરાજ્ય જ જણાવે છે કે મતવાદની માન્યતાએ મજબૂતાઈનું રૂપ પકડ્યું અને લોકો તે માન્યતામાં જ ધર્મ માની એ મુજબ ઉપાસના કરવા લાગ્યા. અવિવેકી જીવો વાડામાં પુરાઈને વાડાના બંધનમાં બંધાઈ ગયા. આ મતવાદમાંથી મારા આત્માને જગાડનાર કોણ? મને અવળીમતી સુજાડી તેના દોષનો ભાગીદાર કોણ? કોઈ કોઈની સાખ સાક્ષી પૂરનાર હોય તો ન્યાય આપનાર ન્યાય આપી શકે. આત્મા અમૂર્ત સ્વરૂપી છે, તેને પામવા અન્યાયી ભેદ પ્રવૃત્તિ ચલાવનાર મતવાદી પંથો તેનો ન્યાય ક્યાંથી આપી શકે? ધીંગ દુર્બલને ઠેલીજે, ઠીંગે ઠીંગો વાજે, અબલા તે કેમ બોલી શકીએ વડ યોદ્ધાને રાજે. મત્સ્ય ગલાગલ ન્યાય અને મારે તેની તલવાર, જિસકી લાઠી ઉસકી ભેંસ, એ ન્યાયે આ જગતમાં ધીંગ એટલે બળવાન હંમેશ દુર્બલને ઠેલી જે ઠેલતો દબાવતો આવ્યો છે. પરંતુ કુદરતના કાનૂન, કુદરતની કોર્ટની રૂએ જોતાં બળિયો નબળાને દબાવે એ ચોખ્ખો અન્યાય છે. આવા ચોખ્ખા અન્યાયની બુદ્ધિ સુજાડનાર કોણ? કુદરતનો કાનૂન તો એ છે કે નબળાનું રક્ષણ કરવું એ જ સુરાનો ધર્મ છે. નિર્બલ કે બલરામ એ કુદરતની કોર્ટનો ન્યાય છે. આવું ઠીંગે ઠીંગો વાંચતું હોય એટલે કે ડીંગે ડીંગ ચાલતી હોય, તદ્દન ખોટે ખોટું જ્યાં ચાલતું હોય, કુદરતના ન્યાયની સામે જ્યાં ખુલ્લમ ખુલ્લા બળવો પોકારાતો હોય, ત્યાં પછી ન્યાયની આશા કોની પાસે રખાય? આ જગતનો આવો સ્વાર્થી ન્યાય તેમાં કોણ સાક્ષી આપવા તૈયાર થાય? અર્થાત પુણ્યશાળીઓ પુણ્યના જોરે, સત્તાના જોરે નિર્બળને દબાવે અને તેની પાસે પોતાના ધાર્યા ખોટા કામ કરાવે, ત્યાં તે બળહીન અબલા નિર્બળ શું કરી શકે અને શું બોલી શકે? એ બાપડાને અનિચ્છાએ પણ ખોટા કામ કરવા પડે. વળી જે ખરેખર સજ્જન છે, જે ન્યાય અન્યાયને સમજે છે, તે ખોટું સમજતો હોવા છતાં એ પુણ્યશાળી સામે કાંઈ કરી શકે નહીં, એટલે એણે તો મૂંગે મોઢે તે અન્યાયને જોવો રહ્યો. જગતમાં જગતના લોકોની વચ્ચે ટકી રહેવું હોય તો તેની પાસે ખોટી હામાં હા ભણવી પડે. જીવ જો પોતાની અંતર્ગત રહેલ ભીતરી આત્મશક્તિ કે જે અનુપમ શક્તિ છે તેનો વિચાર કરે તો તે શક્તિથી આ જગતની બધી સત્તાને પછડાટ ખવડાવી શકે એમ છે. પરંતુ જીવ પોતે જ નિર્બળ બન્યો છે, એની બુદ્ધિ પક્ષપાતી હોવાના કારણે અબળા બની છે, અને તે જ જ્યારે ખોટી રીતે વર્તે ત્યારે તેને સાક્ષી પૂરવા કોણ તૈયાર થાય? આ જગતમાં મોહ માયાની ભેદભાવવાળી કપટી નીતિવાળા વડે આ યોદ્ધાની આણ પ્રવર્તી રહી છે અને એના રાજ્યમાં રહેલા એવા આપણી પર તેનું રાજ ચલાવે છે. જે જે કીધું, જે જે કરાવ્યું, તેહ કહેતી હું લાજું, થોડે કહે ઘણું પ્રીછી લેજો, ઘર શું તીર્થ નહીં બીજું. યોગી મહાત્મા આનંદ ઘનજી પોતાના મનોભાવ ખુલ્લા કરે છે. મારી પક્ષપાતવાળી બુદ્ધિએ કરીને મેં જે જે કીધું, જે જે ભૂલો કરી, જે જે કરાવડાવ્યું તે કહેતા પણ મને લાજ શરમ આવે છે. અગાઉના પૂર્વ ભવોમાં મતી સાથે સંબંધ કરેલ, અર્થાત બુદ્ધિ જે કહે, જે શિખામણ આપે તે કરવાનું રાખેલ, જેના કારણે આત્મામાં ખોટા સંસ્કારો પડી ગયેલ, એ સંસ્કારોને કારણે આ ભાવમાં મેં જે જે કર્યું છે, મનથી વિચાર્યું છે તે કહેતા મને લજ્જા આવે છે. ધર્મબુદ્ધિએ કરીને મેં પરધર્મમાં પણ રહેલા સત્યાંશનો વિચાર કર્યા વિના નિંદા કરી છે, તે ધર્મના અનુયાયીઓની પણ નિંદા કરી છે, તે માટે કશાયનો આશ્રય કર્યો છે અને છતાં પાછો એમાં ધર્મ માનવાની ભૂલ કરી છે. ધર્મના નામે દુકાન માંડી એક નવા પ્રકારનો સંસાર શરૂ કરી દીધો. મારી અંદર રહેલી વિભાવ દશાએ અનેક ખોટા કામો કરાવ્યા અને તેને પાછા ધર્મના ખાતામાં ખતડાવ્યા છે. મારી પક્ષપાતવાળી બુદ્ધિથી મેં અનેકને ખોટા ઉપદેશ આપી, તેઓના દ્વારા ખોટા કામ કરાવડાવ્યા છે. તેઓ ઉન્માર્ગ પ્રવર્તક બન્યા, અભક્ષ ખાનારા બન્યા, યજ્ઞ યાગાદિ ક્રિયામાં ભયંકર હિંસા હોવા છતાં તેમાં તેઓ ધર્મ માનતા થયા, તે બધામાં પ્રેરક તરીકે તો મારી પક્ષપાતવાળી બુદ્ધિ જ હતી. તેનાથી પ્રેરાયેલા તેઓ અધર્મમાં પણ ધર્મ માનનારા થયા. રાગ દ્વેષી દેવોને તે દેવ માનનારા થયા. વિતરાગ માર્ગને ભૂલીને તેઓ અન્ય દેવની ઉપાસના કરનારા થયા. નિર્ગ્રંથ ગુરુને છોડીને અન્યને ગુરુ માનનારા થયા અને સર્વજ્ઞ વિતરાગ પ્રણીત ધર્મને છોડીને અન્યમાં ધર્મ માનનારા થયા. એ બધાયમાં મારી પક્ષપાતવાળી બુદ્ધિ જ હતી. અમારી આ થોડી કહેલ વાતનો ઉકેલ જેણે અનુભવ્યો હશે તે અનુભવ જ્ઞાની જ બતાવી શકશે. માટે થોડું કહ્યું એ ઘણું કરીને જાણજો. મરણીયો બનેલો મોહ યોદ્ધો નિદ્રામાં ખરાબ સ્વપ્ન બતાવી જીવને ભયભીત બનાવી સાધના માર્ગે ચલચિત્ત કરી રહ્યો છે. અનાદિના કુસંસ્કારો જે આત્માની ભૂમિમાં મહી ધરબાઈને પડેલા છે તે નીકળતા પહેલાં આ રીતે છેલ્લો છેલ્લો પોતાનો પરચો બતાવી રહ્યા છે. આ જ વાત અગાઉના 45મા પદમાં મમતા માયા આતમલે મતી અનુભવ મેરી ઓર દગોરી ઠગોરી એ કડીથી જણાવી છે. આત્માની પિછાન ઓળખાણ તેમજ આત્માની અનુભૂતિ બહારમાં રહેલ સ્થાપના નિક્ષેપાની ઉપાસનાથી થાય તેમ નથી. એના માટે આત્માએ પોતાના દેહ દેવળને તીર્થ સમજીને અંદરમાં ડૂબકી મારવાની છે. આત્માની પિછાન તે જ તીર્થ કરાવશે. અંદરમાં ડૂબકી મારીને અનંત આત્માઓએ પોતાના આત્માને ઓળખી લીધો છે અને તેના દ્વારા ક્રમે કરીને પરમ આત્મદશા એવી પરમાત્મ દશાને વર્યા છે. આપ વીતી કહેતા રિસાવે તેથી જોર ન ચાલે આનંદ ઘન વહાલો બાહડી ઝાલે તો બીજું સઘળું પાલે. એક આત્માની ઓળખ થતાં આખું જગત જીતાઈ જાય છે. પોતાના પર જે વીતી છે તેની કથની કહેતા જેને રીસ ચડે અથવા તો ગુસ્સે ભરાય તેવી માયાવી મતિ પર જીવનું જોર નહીં ચાલે, કારણ કે બુદ્ધિ સાથે સંગતિ કરવાની ભૂલ જીવની પોતાની છે. માટે મતિ ઉપર દબાણ નહીં કરી શકાય. તે ભૂલમાંથી છૂટવાનો ઉપાય એક જ છે, નિર્મળ અને પવિત્ર ભાવથી નિખાલસ હૃદયે તત્વત્રયીની ભક્તિ કરવાથી જીવ પ્રભુની કૃપાનો પાત્ર બને છે. પરમ કૃપાળો પરમાત્મા ભક્ત ઉપર પ્રેમ વહાલ વરસાવે અને પ્રભુ જે માર્ગ દેખાડે તે માર્ગની પાલના જીવ કરે તો તેવા ભક્ત આત્માનું બાવડું ભગવાન અવશ્ય ઝાલે છે, અર્થાત સહાય મળે છે. મારું તો કંઈ જોર ચાલતું નથી, પણ આનંદ ઘન એવા આપ પરમાત્મા જો મારો હાથ ઝાલો અને મને સહાય કરો તો જે જે બીજું સઘળું આદરવા પાળવા જેવું હું આદરી પાડી શક્યો નથી તે પાળવા એટલે કે આદરવા આરાધવા હું સૌભાગ્યશાળી અને સમર્થ બનું. મહાત્મન આનંદ ઘનજી મહારાજા કહે છે કે હું જે આ કરી રહ્યો છું તે મેં જાતે અનુભવેલું છે, છતાં મારી આ વાત જેની બુદ્ધિ પક્ષપાતથી ઘેરાયેલી છે તેને નહીં ગમે. તેને તો ઉપરથી આ સાંભળીને ગુસ્સો જ આવશે, પરંતુ એનો કોઈ બીજો ઉપાય નથી. માયાવી મતિવાળાને વાત ન ગમે અને ગુસ્સો આવે તેટલા માત્રથી સાચી વાત કે આત્મહિત કર વાત જો ન કહેવામાં આવે તો જગતને ક્યારેય સન્માર્ગ બતાવી શકાય નહીં અને દુર્ગતિના દુઃખો તો વેઠી શકાય એવા નથી. માટે સન્માર્ગ બતાવવો એ તો અત્યંત જરૂરી છે. પદનો સાર એ છે કે સાપેક્ષમાંથી નિરપેક્ષ થવું હશે તો નિષ્પક્ષપાતી બની, નિરાગ્રહી વિશાળ દ્રષ્ટિવાળા બની, સ્યાદવાદ શૈલીથી ખંડનમંડનમાં પડ્યા વિના ભેદમાંથી ભેદમાં નહીં જતા અભેદભણી ગતિ કરો તો જે સર્વજ્ઞ નિર્ગ્રંથ વૈતરાગી તીર્થંકર ભગવંતનું તીર્થશાસન મળ્યું છે તેનું આલંબન લઈ સાધના પંથે ચાલશો તો સ્વયંના પરમ આત્મતત્વ ત્રિકાલી શુદ્ધ પરમ પારિણામિક ભાવથી અભેદ થવાશે. માટે આડે અવળે અહીં તઈ નહીં ભટકતા સર્વજ્ઞ વૈતરાગ પ્રરૂપિત વૈતરાગ માર્ગે આગળ વધતા રહેવું.